શ્રી પ્રવચન સાર ગાથા 270 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 146.
સ્વભાવની દ્રષ્ટિએ આત્મ સ્વભાવને એટલે કે આત્માને જોવામાં આવે છે ત્યારે એમ જણાય છે કે હું તો જ્ઞાન દર્શન સ્વભાવ માત્ર છું, કલુષ્કા અને રાગદ્વેષ મોહરૂપ છે તે જળ પૂજ્ય દ્રવ્યનો સ્વાદ છે, એનો એનો પ્રકાર છે, એ સ્વાદ મારા આત્મ સ્વભાવમાં નથી. પૂજ્ય જળ દ્રવ્ય કર્મમાં એ સ્વાદ હોય છે રાગદ્વેષમાં. એવું જયારે સ્વપર સ્વભાવનું ભેદ જ્ઞાન થાય છે ત્યારે ભાવક ભાવ જે દ્રવ્ય કર્મ રૂપ મળે એ ભાવક ભાવ એને કહેવામાં આવે છે. દ્રવ્ય કર્મ નો જે વ્યક્ત સ્વાદ છે રાગ અથવા મોહ અથવા દ્વેષ એને ભાવક ભાવ કહેવાય છે. એ મોહ નો ભાવ તેનાથી અવશ્ય ભેદ ભાવ થાય છે એટલે જુદાપણા નો ભાવ થાય છે અને આત્મા અવશ્ય પોતાના ચૈતન્યના અનુભવ રૂપ સ્થિત થાય છે. જયારે એને ભેદ ભાવ જણાય છે એટલે ભિન્ન ભાવ રૂપે જણાય છે દ્રવ કર્મ નો સ્વાદ મોહ રાગ દ્વેષ, ત્યારે એને પોતાના શુદ્ધ ચૈતન્યનો અનુભવ થાય છે અથવા આત્મા અનુભવમાં સ્થિત થાય છે. આત્મા અનુભવમાં સ્થિત થાય એ અસ્થિતિ છે અને રાગાદી પર પણ જણાય તે નાસ્તિકિ છે, હું નથી એમ જણાય તે નાસ્તિકિ છે. એને અનુભવને અસ્થિ નાસ્તિકિ બે રૂપે કહેવામાં આવે છે. અહીંયા આપણે મુદ્દો એટલો હતો ચાલુ આપણે સમીક્ષાને વિતરણ કરી કેવી રીતે 399 પાને છે. અશુદ્ધ ઉપયોગીના જે હોય છે એ પ્રયતાચાર, શું કહે છે પ્રયતાચાર એટલે જ્ઞાનનો જ્ઞાનમાં અનુભવનો પ્રયત્ન, આત્માનો આત્માને અનુભવવાનો જે પ્રયત્ન એને પ્રયત્નાચાર કહેવામાં આવે છે, પ્રયત્નનું આચરણ કહેવામાં આવે છે. એ પ્રયત્ન આચાર અશુદ્ધ ઉપયોગ વિના હોય છે. અશુદ્ધ ઉપયોગ સ્વરૂપે પ્રયત્ન આચાર હોતો એવા પ્રયત્ન આચાર વડે પ્રસિદ્ધ થતો એટલે જાણવામાં આવતો અનુભવમાં આવતો અશુદ્ધ ઉપયોગનો અસદભાવ એટલે કે શુદ્ધ ઉપયોગનો સદભાવ, અશુદ્ધ ઉપયોગનો અસદભાવ બે નાસ્તિ કરી છે. નાસ્તિની મુખ્યતા સૂચન છે જેને વર્તે છે એટલે અશુદ્ધ ઉપયોગનો અભાવ જેને વર્તે છે અસદભાવ કહો કે અભાવ કહો, જેને વર્તે છે પ્રયત્ન આચરણ દ્વારા અશુદ્ધ ઉપયોગનો અભાવ જેને વર્તે છે તેને પર પ્રાણોના વિપરૂપના સદભાવમાં પણ બંધની અપ્રસિદ્ધિ હોવાની લીધે બીજા જીવોના પ્રાણોનો નાશ થતો હોય એ તો એના આયુષ પૂરું થાય ત્યારે અભાવ થાય છે પ્રાણનો. નિયમિતપણે વચન અથવા શરીરના પરિણામ હોય છે કોઈ પણ જીવના. અહીંયા કહે છે કે જેનો પ્રયત્ન આચરણ છે એટલે પોતાના અનુભવનું આચરણમાં જે પડ્યા છે જીવ એવા મુનિના વચનના અથવા શરીરના પરિણામથી બીજા જીવોના પ્રાણનો નાશ થાય કદાચ તો પણ બંધની અપ્રસિદ્ધિ હોવાને લીધે ત્યાં તે મુનિને બંધન થતું નથી. હિંસાના નિમિત્તે થતો બંધ તે બંધ ત્યાં અભાવ છે, ત્યાં બંધનો સદભાવ છે. બંધની અપ્રસિદ્ધિને લીધે હિંસાના અભાવની પ્રસિદ્ધિ સુનિશ્ચિત છે, એના હિંસાનો અભાવ નિશ્ચિતપણે ગણવામાં આવ્યો છે. નિયમથી તે મુનિની હિંસા કરતા શુદ્ધ અહિંસક ભાવમાં વર્તે છે એટલે હિંસા કરતા આવો નિયમ છે. હિંસા પોતે જે મલિન ભાવે વર્તે દોષ ભાવે વર્તે તો બહારમાં બીજા જીવોની હિંસાનું નિમિત્ત ગણીને દોષિત ગણવામાં આવે છે જીવને, પણ પોતે નિર્દોષ દુરુપયોગ ભાવે પરિણમે જેને ધર્મ કહેવામાં આવે છે. તો બાળ જીવોની હિંસા એની હિંસા ગણવામાં આવતી નથી, હિંસાના અભાવની પ્રસિદ્ધિ ત્યાં નિશ્ચિત ગણી છે. આ ભગવાનનું વચન છે. આજે તો ભગવાન મહાવીર સ્વામી નો નિર્વાણ દિન આજે છે, લોકો દિવાળી કાલ મનાવે છે, આપણે પંચાંગમાં આજે છે. પાવાપુરી થી પાવાપુરી માં જલ મંદિર છે ત્યાંથી મોક્ષ ગયા છે. બીજું બીજું કે છે પૂછો, બે દીવાની વાત ચાલી એમાંથી પ્રશ્ન ચાલ્યો. સમ્યક દર્શન ની ઓળખાણ પૂર્વક એની પૂજનીયતા છે કે એની પાસેથી કઈ લાલચ મેળવવાની છે માટે એની પૂજા કરવામાં આવે છે, મદદગાર થાય છે માટે પૂજા કરવામાં આવે છે, એક વાત. અને કોઈ પણ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પાસેથી આશીર્વાદ, પૂજા, ભક્તિ કે કોઈ પણ બાને બાય પ્રસંગની, બાય સંયોગની માગણી કે આશા રાખવી એ કેવા પ્રકારના બંધનું કારણ છે? કે દર્શન મોહનીય કર્મના બંધનું કારણ છે. આ કર્મ છે ને એમાં મોહનીમાં પણ એ દર્શન મોહની કર્મના બંધનું કારણ છે. એટલે એને શ્રદ્ધાન, આત્મશ્રદ્ધાન નહીં થવામાં એ તીવ્ર ભાવ છે દર્શન મોહનો. આ એની પરિસ્થિતિ છે. કોફટ કરીએ તો બીજી વાત કે પૂજનીયપણું બે તત્વના સ્થાને બે તરીકે રાખીને જેની ઉપાસના કરવામાં આવે છે એવા જે જ્ઞાનેન્દ્ર દેવ, એ ઉપાસકપણાની દ્રષ્ટિએ બે તત્વના સ્થાને સમ્યક દ્રષ્ટિનું પણ સ્થાન છે. આ તો બે તત્વ છે ને, આપ્ત પુરુષ કહેવાય છે, આપ્તની પ્રતિમા હોય છે અને એની ઉપાસના કરવામાં આવે છે. તો ત્યાં પણ બીજા કોઈ દેવદેવનું સ્થાન હોય શકે. તો ઉપાસક પણ ત્યાં છે કે કેમ પૂજા કરતી વખતે તપાસી લેવું. ત્રીજું કે ભગવાન જિનેન્દ્ર દેવ એનું જે સ્વરૂપ છે પરિપૂર્ણ શુદ્ધ મોક્ષ તત્વ છે ને, એ મોક્ષ તત્વ જે જિનેન્દ્ર છે એમના પ્રત્યે જોતા, એમનું સ્વરૂપ જોતા ખરેખર તો ઉપયોગ ભરાઈ જાય છે, ખાલી રહેતો નથી. કે પછી એ ઉપયોગમાં કોઈ બીજાનું સ્થાન પણ ત્યાં રહી શકે, હોય શકે. જેમ નિશ્ચયમાં શુદ્ધાત્માને જોતા ઉપયોગ આનંદથી નિર્ભર થઈ જાય છે, અનુભવ થતા આનંદ એટલો ઉત્પન્ન થાય છે ઘટાંતર ન સમાય. હિન્દી આત્મક્રમ આગળ આવે છે, જ્ઞાન આનંદ સુધાર સોમગે ઘટાંતર ન સમાય. જ્ઞાન ને આનંદ નો રસ ઉપયોગમાં એટલો આવે છે કે પછી જાણે અંદર સમાતો નથી, એમાં જગ્યા રહેતી નથી શુદ્ધાત્માનું દર્શન કરતા. એમ વ્યવહારે આમ જોઈએ તો જિનેન્દ્રની ભક્તિ, જિનેન્દ્રનો સ્વરૂપ એને જોતા ઉપયોગ ભરાઈ જાય છે. પછી એમાં કોઈ એવો અવકાશ રહેતો નથી કે બીજાની પણ જગ્યા રહે ત્યાં દેવ તરીકે સ્થાપવાની. એવી પરિસ્થિતિ વ્યવહારે ભક્તિની હોય છે ત્યાં પછી એને અમારે માનવા કે ન માનવા એ પ્રશ્ન રહેતો. મારવાડી સાહેબ શું જવાબ દો? કઈ ખબર નથી જીવેન્દ્ર શું છે, એનું સ્વરૂપ શું છે એને કઈ ખબર નથી. પછી અમે તો આને પણ માનીએ, બીજી બાજુ વલણ રહેવાનો અવકાશ રહેતો શું કે છે કે દોષ અને નિર્દોષતા ના આધાર પોતાના સ્વરૂપ સંબંધિત પ્રયત્નો અને અપ્રયત્નો ઉપર છે. બાળ હિંસાને ગૌણ કરવામાં આવી છે. આમ હોવા છતાં, આમ એટલે અર્થાત અંતરંગ છેદ વિશેષ બળવાન છે, બહિરંગ છેદ નહીં. અંતરંગ છેદ છે તે વિશેષ બળવાન છે, કે અંતરંગ દોષ છે એ જ મુખ્ય દોષ છે અને બહારનો દોષ એ મુખ્ય દોષ નથી. એમ હોવા છતાં બહિરંગ છેદ અંતરંગ છેદનું આયતન માત્ર હોવાથી તેને સ્વીકારવો માનવો તો જોઈએ. એટલે અમૃતચંદ્ર આચાર્યની ટીકા કરવાની પદ્ધતિ એવી છે તમામ સ્થળે કે તે સ્વખંડને પડી જાય કે બહિરંગ છેદ એ ખરેખર દોષ જ નથી, કેમ કે અંતરંગ દોષ જ દોષ છે. માટે બહિરંગ બહારમાં કોઈની હિંસા થાય ન થાય એની સાથે આપણે કાંઈ લેવા દેવા નથી એમ માનીને સ્વછંદે પ્રવર્તે તો એને એમ કહે છે કે ભાઈ તારું અંતરંગ દોષ થવાનું સ્થાન બહારમાં હિંસા થઈ તે છે. એને આયતન એટલે આધાર લેવામાં આવ્યો છે, કેમ કે જેની દ્રષ્ટિએ ઉપયોગ સુક્ષ્મ થાય છે એને અંતરંગ દોષની ખબર પડે છે. બાકી તો બહિરંગ દોષ થી જ અંતરંગ દોષ નું માપ કાઢવામાં આવે છે કે જીવ બહારમાં દોષિત ભાવે પરજીવોની હિંસા આદિમાં પ્રવર્તે છે, તેથી નક્કી થાય છે કે એનો ઉપયોગ અશુભ છે એમ સામાન્યપણે જોવામાં આવે છે. પણ વિશેષપણે એનો ભેદ એવો છે કે જો આત્મામાં ઉપયોગની શુદ્ધિ હોય તો બહિર્દોષને ગણવામાં આવતો નથી. એટલે વિશેષ ઊંડા ઉતરીને નક્કી કરવાની છે. એટલે બહિરંગ છેદ અંતરંગ છેદ નું આયતન એટલે સ્થાન માત્ર હોવાથી તેને સ્વીકારવો એટલે માનવો તો એને સર્વથા ન માનવો એમ અહીંયા કહેવા માંગતા એટલું કહ્યું. તેનો ભાવાર્થ શુદ્ધોપયોગનું વર્ણાવું તે અંતરંગ હિંસા અથવા અંતરંગ છેદ છે. આત્માનો શુદ્ધ ઉપયોગ ભણાય જાય અને અશુદ્ધ ઉપયોગ થાય, શુદ્ધ ઉપયોગ ભણાય ને અશુદ્ધ ઉપયોગ થાય છે એમ ગણાય છે. ઉત્પન્ન થઈને અણાય છે એમ નથી, પણ થવા દીધો નથી એટલે અણાય ગયો એમ કહે છે. તે અંતરંગ હિંસા છે, તે પોતાના આત્માની જ હિંસા છે, આત્માના જ પ્રાણનો એ નાશ છે, તેથી તેને અંતરંગ છેદ અથવા અંતરંગ દોષ કહેવામાં આવે છે. અને બીજાના પ્રાણોનો વિચ્છેદ થવો એટલે બીજાના પ્રાણોનો નાશ થવો તે બહિરંગ હિંસા, તે બાહ્ય હિંસા અથવા બહારનો દોષ કહેવામાં આવે છે. આત્માથી બહાર થતી તેને બહારનો દોષ કહેવામાં આવે છે, અથવા સ્થિર ઉપયોગથી પણ જેમ નક્કી થાય છે તેથી તેને બહિરંગ છેદ કહેવામાં આવે છે. જીવ મરો કે ન મરો, જેને અપ્રોત આચરણ છે તેને શુદ્ધોપયોગ ગણાતો હોવાથી અંતરંગ હિંસા થાય છે. બીજા જીવની હિંસા ન થતી હોય ત્યારે પણ અપ્રયત આચરણ એટલે શુદ્ધાત્મામાં ઉપયોગનું આચરણ નથી, તેથી શુદ્ધોપયોગ ગણાય છે ત્યારે તેને અંતરંગમાં આત્માની હિંસા થઈ રહી છે. બીજા જીવની હિંસા નથી થતી ત્યારે પણ છે. આ વિષય જૈન દર્શન સિવાય બીજે બીજા સામાન્ય રીતે તો લોકોને એટલું જ જ્ઞાન છે કે બીજાનો નાશ થાય, બીજાના પ્રાણ નો નાશ થાય તો હિંસા થઈ, બીજાના પ્રાણ બચ્યા તો અહિંસા થઈ. હિંસા અહિંસા ની પરિભાષા એટલી જ છે, એટલી મર્યાદા છે. અહીં તો કે છે કે બીજા જીવ મરો કે ન મરો, જેને પોતાના શુદ્ધોપયોગ નું આચરણ નથી એટલે અપ્રેત આચરણ છે, તેને અંતરંગ હિંસા નિયમ થી થાય છે. જેને પોતાના શુદ્ધોપયોગ નું આચરણ છે તેને જીવ મરો તો પણ અહિંસા નિશ્ચિત છે. અને હિંસા નિશ્ચિત છે ને પેલા ને અહિંસા નિશ્ચિત છે, આમ નિયમ છે, એ નિશ્ચય છે. પછી બાર માં જીવ નું મરવું નહીં મરવું એને વ્યવહારે હિંસા હિંસા કહેવામાં આવે છે. આ વિષયની સમજણ હોય તો નહીતર વ્યવહાર લાગુ પડતો. ભાવ મરણ એટલે પોતાના આત્મા નું મરણ, ભાવ મરણ એટલે પોતે પોતાના શુદ્ધોપયોગ ને ઉત્પન્ન થવા દેતો નથી, એવા અશુદ્ધ ને કલુષ ભાવે વર્તે છે. તો ઉદય આવે છે, તન્મય થાય છે, ઉદય આવે છે ને તન્મય થાય છે, એને ભાવ મરણ કહેવામાં આવે છે. ભયંકર ભાવ મરણ છે અને જીવ એમાં ખુશી થાય છે, રાતે છે. શું કહે છે કે અમને અનુકૂળતા થઈ અને અનુકૂળતા થઈ એટલે શાંતિ થઈ. પ્રકરણ જુદી જાતનું છે, દ્રષ્ટિ ફેરાવીના એની ઘર બેસે હું શું કહ્યું કે જીવ મરો કે ન મરો, જેને અપ્રેત આચરણ છે તેને શુદ્ધોપયોગ ઘણાતો હોવાથી અંતરંગ હિંસા થાય જ છે, અને તેથી અંતરંગ છેદ થાય જ છે. શુદ્ધ દોષ જેને પ્રેત આચરણ છે, શુદ્ધોપયોગ નું જેને આચરણ છે, શુદ્ધોપયોગ નો પ્રયત્ન આચરણ માં જેને વર્તે છે તેને પર પ્રાણોના વ્યપરૂપ રૂપ બહિરંગ હિંસાના એટલે બહિરંગ છેદના સદભાવમાં પણ શુદ્ધોપયોગ નિર્ણાતો હોવાથી અંતરંગ હિંસા થતી. પર પ્રાણોનો વિપરૂપ બહારના બીજા જીવોના પ્રાણોનો નાશ એ હિંસાનો સદભાવ, એવા દોષનો સદભાવમાં પણ શુદ્ધોપયોગ નહીં ગણાતો હોવાથી પોતાની હિંસા પડાતી હોવાથી બીજાની પણ એ હિંસા પાડે છે. કેમ કે એનો આશય પણ નથી અને ઉપયોગ પણ નથી. આમ તો ખરેખર તો આશયને દોષ ગણવામાં આવ્યો છે મુખ્યપણે, અને ગૌણપણે પછી જે કાંઈ બાકીનો ભાગ રહી ગયો એને દોષ ગણવામાં આવે છે. માણસ ચાલે, ચાલતા ચાલતા બીજાને પગ વાગી જાય, ખેસ વાગી જાય, વાગ્યું હોય એને ગુસ્સો થાય કે આ જોઈને ચાલતો નથી, તેવો બેદરકાર માણસ છે. પણ જેણે પગ વગાડ્યો એ માફી માગી લે તરત, મારો ઈરાદો તમને વગાડવાનો નહોતો, ભૂલ થઈ ગઈ છે મારી, ગુસ્સો તરફ શાંત થાય. એમાં જ્ઞાન છે કે આનો ઈરાદો નથી, ઈરાદો નથી એટલે સર્વથા દોષ નથી એમ નથી, પણ મુખ્યપણે એનો દોષ નથી. બેદરકારી રહેલી ભૂલથી એટલો દોષ છે એને ગૌણ કરીને જવા દેવામાં આવે. એમ પોતાના શુદ્ધાત્માની દરકાર જ ન કરે, બિલકુલ સાવધાની ન કરે, તદ્દન ભાન ભૂલી ન પ્રવર્તે, એને તો અક્ષમ્ય દોષ, નિષ્ઠાત્મનો અક્ષમ્ય દોષ કહેવામાં આવે છે. એવું ભાન છોડી ઈરાદો દોષ કરવાનો ન હોવા છતાં, ધ્યેય તો સંપૂર્ણ નિર્દોષ થવાનું હોવા છતાં અલ્પ દોષ થાય તો પણ તે દોષ છે, તે ક્ષમ્ય છે, એ દોષ છે, તે ક્ષમ્ય છે. કેમ કે તે ભૂમિકા અનુસારમાં અનિવાર્યપણે ઉત્પન્ન થાય છે. અને અનિવાર્યપણે ઉત્પન્ન થાય છે એટલે એનો અનાદર છે, એનો આદર હોઈ શકે. તેથી તેને અંતરંગ હિંસા થતી નથી અને તેથી તેને અંતરંગ છેદ પણ થતો નથી અને અંતરંગ દોષ નથી. 217 ગાથા પૂરી થાય તેના ઉપર સંસ્કૃત 397 કાને નીચે છેલ્લી નીકળી. અથો અંતરંગ બહિરંગ હિંસા રૂપેણ દ્વિધ છેદમ આખ્યાતિ. હવે આ ગાથામાં અંતરંગ અને બહિરંગ હિંસા રૂપે બે પ્રકારના છેદ નામ દોષનું વ્યાખ્યાન કરવામાં આવે છે. મરદુવા જીવદુવા જીવો અવદાચરસ્ત નિષિદ્ધા હિંસા. આ સૂત્ર બાંધ્યો પહેલું પદ છે ગાથાનું. મૃતામ વા જીવતુ વા જીવ, જીવ મરે અથવા જીવ જીવે, પ્રયત્ન રહિતસ્ય નિશ્ચિતા હિંસા ભવતિ. જીવ જીવ પ્રયત્ન રહિત છે તેને નિશ્ચિત હિંસા થઈ. અહીંયા પ્રયત્ન એટલે શુદ્ધોદ્યોગના પ્રયત્નને અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે. સમિતિના કાળે મુનિ જોઈને ચાલે એવી યત્નાના પ્રયત્નને પ્રયત્ન કર્યો એ વ્યવહારિક પ્રયત્ન છે. એ વાત નથી, વિષય નથી. કારણ કે પ્રયત્ન રહે તત્ય એટલે શુદ્ધોપયોગમાં પરિણમવાનો જે પ્રયત્ન એનાથી રહિત હોય ત્યારે એને વિકલ્પ રાગ હોય છે અને એ પ્રયત્ન હોય ત્યારે એને નિર્વિકલ્પ શુદ્ધોપયોગ થાય છે. એ નિર્વિકલ્પ શુદ્ધોપયોગ થયો તે પ્રયત્નને જાહેર કરે છે, પ્રસિદ્ધ કરે છે અને અશુદ્ધ ઉપયોગ થયો તે અપ્રયત્નને પ્રસિદ્ધ કરે છે. એટલી વાત છે. આચરણનો અધિકાર છે એટલે એમ કહ્યું. મ્રિયતામ વા જીવતુ મરો અથવા જીવો, મ્રિયતામ વા જીવતુ વા મરો અથવા જીવો, જીવ જીવ પ્રયત્ન રહિતસ્ય નિશ્ચિતા હિંસા ભવતિ. પ્રયત્ન રહિત જીવને નિયમપણે હિંસા થાય છે. રાગે છે તેને હિંસા થાય છે, રાગ થાય છે. બહિરંગ અન્ય દિવસે મરણે અમરણે વા નિર્વિકાર સ્વસંગીતિ લક્ષણ પ્રયત્ન રહિતસ્ય નિશ્ચય શુદ્ધ ચૈતન્ય પ્રાણ વ્યપરૂપણ રૂપા નિશ્ચય હિંસા ભવતી. બહિરંગ બહારમાં બીજા જીવનું મરણ અથવા અમરણ, મરણે અમરણે વા મરણ અથવા અમરણ જીવનું, અમરણ જીવનું નિર્વિકાર સ્વસંગીતિ લક્ષણ પ્રયત્ન, પ્રયત્નનું આ સ્વરૂપ કહ્યું કે નિર્વિકાર સ્વસંવેદન રૂપ ઉપયોગ થાય તેને પ્રયત્ન કરવામાં આવે છે. એ પ્રયત્નનું લક્ષણ છે. વિકરાગ ભાવે અવિકાર ભાવે પોતાના નિજાત્મ સ્વરૂપનું સ્વસંવેદન થવું ઉપયોગમાં એને પ્રયત્નનું લક્ષણ કહેવામાં આવ્યું છે. આ પુરુષાર્થનું લક્ષણ કહ્યું. બીજું કોઈ પુરુષાર્થનું લક્ષણ છે? બહારમાં ધ્યાનમાં બેસે અને ધ્યાનમાં બેસે એટલે આહારનો પણ ત્યાગ કરે, છોડી દે એને પ્રયત્નનું લક્ષણ કેમ કે નહીં? કેમ નહીં? પોતાના સ્વરૂપનું નિર્વિકાર ભાવે સ્વસંવેદન થવું, વેદન થવું, શુદ્ધાત્માનું વેદન થવું એને પ્રયત્ન કરવામાં આવે છે. બહારના કામકાજના ધમાલમાં ધમાલની જેને કિંમત હોય એને અહીંયા પ્રવેશ થતો નથી, એનો પ્રવેશ નથી. જુદી જાતના જીવો અહીંયા પ્રવેશ કરે છે એમ કે જગતમાં રખડનારા, પરિભ્રમણ કરનારા સામાન્ય જીવોને આ લાઈનમાં ધમાલ રહી ધમાલ વાળાના ઘરે એમ કે છે તો આત્મા માટે નવરો થાય ઉપયોગ જણો અને એ પ્રયત્ન માં આવે તો એનું હિત ને કલ્યાણ થાય ને નહીતર કદી થાય. બહુ સરસ વચન છે યાદ રહેતું નથી આમાં તારમણી કરી છે ને કે આવું સાંભળે ભાવા કેવો છે શબ્દ યાદ નથી આવું સમજે અને છતાં પણ એને એ સંબંધની કિંમત આવે નહીં એટલે સાવધાની આવે નહીં સ્વરૂપ ની તો કોઈ દેશ એટલે પ્રમાદ ને આશરે અહીંયા એ શબ્દ એવો પડે એનું કદી પણ કલ્યાણ થાય કોઈ બી કલ્યાણ ન થાય ભલે ને સાંભળા કરે ને વાંચ્યા કરે ને સમજ્યા કરે પણ એની જે અંદરમાં જાગૃતિ આવી જોઈએ અને સાવધાની આવી જોઈએ એ જો એને ન આવે તો કોઈ દિવસ કલ્યાણ થાય શું કહીએ પ્રયત્ન નું લક્ષણ બાંધ્યું કે નિર્વિકાર સ્વસંગીતી લક્ષણ પ્રયત્ન રહી દ્રશ્ય આટલો શબ્દ કર્યો છે જયસેન આચાર્ય દેવ ની ટીકા છે. આવો જે પ્રયત્ન તેનાથી રહ્યું હોય છે તેને નિશ્ચય શુદ્ધ ચેતન પ્રાણ વ્યપરૂપ રૂપાહન નિશ્ચિંતા પોતાના શુદ્ધ ચેતન પ્રાણ ના નાશ રૂપ નિશ્ચિંતા એને જરૂર થાય એ પોતાની હિંસા કરી રહ્યો છે. જેને પોતાની દયા નથી જે પોતે પોતાથી દુખી થાય છે બીજાને શું સુખી કરશે અને બીજાને સુખી કરવાનો અધિકારી નથી અને બીજાને સુખી કરી શકતો પણ પોતે અનાથ હોય અને બીજાને આશ્રય આપે એ તો મેં બની શકે કોઈ એમ દલીલ કરે ભલે એને દુખી રહ્યા પણ બીજાને તો સુખી કરીએ કે સુખ દુઃખ કેમ થાય છે એની તને ખબર બાય સંયોગ ની યોગ ની વ્યાખ્યા એ સુખ દુઃખ ની વ્યાખ્યા એમ જો ખરેખર હોય તો એ વાત સાચી. હમણાં એક માર્ગામ સંબંધી મળી ગયો એમ લાલચંદભાઈ ને સગા છે ગયા હતા મળવા ગયા હતા ગુજરાત તબિયત બરાબર રહેતી નથી એટલે ખબર કાઢી આવે જોઈએ તો તબિયતમાં કાંઈ ન મળે ફરતા ફરતા ખાતા પીતા બધે શું તબિયતમાં છે તો કોઈ વિચાર વાયુ થાય છે ભાઈને પૂછ્યું કે આમ મુરબ્બીની આર્થિક સ્થિતિ કાંઈ તકલીફ વાળી છે તો કે નાના ઓછા મોછી 4-5 લાખ ની તો પાર્ટી છોકરાઓ ધંધો સંભાળે છે ગીરધાર તો બહુ કરતા નથી માલ સિવાય ગીરધાર કરતા નથી તો ઉપાધિ થાય નહીં અને એ સિવાય પૈસા વધે તો બેંકમાં રાખે છે પણ કોઈને ત્યાં મૂકતા નથી બેંકનો વ્યાજ થાય છે લોકોનું નહીં કેમ કે એને એવી વધારે વ્યાજ લેવાની જરૂર પણ નથી પણ રાત્રે ઊંઘ આવે દિવસે ઊંઘ આવે નહીં રાત્રે ઊંઘ આવે નહીં વિચાર વાયુ છે આ કરે શું છે ભાઈ સુખ બારમાં દુઃખ થી તો એને દુઃખ નથી દેખાતો પણ મન નબળું પડે ને ઘોડા ગણ્યા કરે કે આમ થઈ જશે તો આમ થઈ જશે તો અને આમ થઈ જશે તો એ તો એનો તો એને મારી નાખે લાલચંદભાઈ કે કઈક વાંચવાનું રાખો કે તો કે મને વાંચવામાં રસ નથી પણ ક્યાંથી આવે અંદર હોળી બીજી ફેરતી હોય તો રસ આવે સ્પષ્ટ મને વાંચવામાં રસ અને એમ પછી રસ વગર વાંચે તો માથું ચડે એને તો એટલે સંયોગ વિયોગ એ ખરેખર સુખ દુઃખ ની સાચી પરિભાષા આ તો બધા નજરે જેવી દાખલા દેવાની વાત જે સિદ્ધાંત છે એને સાબિત કરવા માટે ખરેખર આ બધી જરૂર નથી એ તો અનુભવ ગોચર થાય એ ઠીક છે પણ આ તો નજરે બધા દાખલા જોવા મળે એવો વિષય છે પોતાના પ્રાણ નો નાશ થવો તેને નિશ્ચય હિંસા કહી છે અને એ નિશ્ચય હિંસા છે તે નિશ્ચય દુઃખ છે કેમ કે આત્મામાં એનું જે સુખ એ સુખ ની અનુત્પત્તિ અને દુઃખ ની ઉત્પત્તિ એનું કારણ નિશ્ચય હિંસા પોતાની થઈ રહી નથી બંધો પ્રયત્ન પ્રયત્ન સહિત ને પ્રયોગસ્થ બાહ્યાભ્યંતર પ્રયત્ન પરસ્ય નાસ્તી બંધ બાહ્ય ને અભ્યંતર જે પ્રયત્ન સહિત છે એટલે જે સર્વથા પ્રયત્ન સહિત છે પ્રયત્ન પરાયણ છે પ્રયત્ન પરસ્ય પરસ્ય ઉપરથી પરાયણ શબ્દ આવ્યો છે જે પ્રયત્નમાં લાગેલો છે જે પ્રયત્નમાં તત્પર છે જે પ્રયત્નમાં પરાયણ છે તેને બંધ હોતો નથી એ બંધ હોય છે કેન કે દ્રવ્ય હિંસા માત્ર ન દ્રવ્ય હિંસા બહાર ની હિંસા થતી હોવા છતાં પણ તેને બંધ હોતો કથમ ભૂતસ્ય પુરુષસ્ય એવા પુરુષ ની આ વાત છે કે સમીગત સમીત શુદ્ધાત્મ સ્વરૂપે સમ્યક હિતો ગત પરિણત સમીત સમીત તસ્ય સમીત એમ અર્થ કર્યો આ નિશ્ચય ની વાત કરી છે વ્યવહારેણ ઇર્યાદિ પંચ સમિતિ યુક્ત શું કહ્યું કે શુદ્ધાત્મ સ્વરૂપમાં સમ્યક પ્રકારે પરિણત ત્રણ એકાર્થમાં છે શુદ્ધાત્મ સ્વરૂપમાં સમ્યક પ્રકારે એટલે સન્મુખ થઈને પરિણત થવું ગતિમાન થવું વેગવાન થવું એને સમિતિ પરાયણ સમિતિ વાળો મને કહેવામાં આવે છે એને સમિતિ સમ્યક પ્રકારે ઇતિ એટલે ગતિ પરિણતિ તસ્ય તેને સમિતસ્ય એને સમિતિ વાળો કહેવામાં આવે છે વ્યવહારથી ઈર્યા જીવને વ્યવહારથી ઈર્યા આદિ પંચ સમિતિ એવા જીવને વ્યવહાર ઈર્યા ભાષા ઈષણા વગેરે પંચ સમિતિ યુક્ત કહેવામાં આવે છે એવું જે વિકલ્પ છે તે વ્યવહાર સમિતિ છે અને શુદ્ધાત્મનો ઉપયોગ તે નિશ્ચય સમિતિ છે એવા પુરુષ ને દ્રવ હિંસા બાર માં થાય તો પણ બંધો નાખી એને બંધ છે એમ કહેવા માંગે છે નહી તો અપ્રયત્ન માંગે એટલે પેલા તો નિશ્ચય ની વાત કરી અને નિશ્ચય પૂર્વક વિકલ્પ થાય એને વ્યવહાર સમિતિ કહેવામાં આવે છે વ્યવહાર સમિતિ વાળાને પણ આવા નિશ્ચય પૂર્વક વ્યવહાર સમિતિ હોય એને દ્રવ હિંસા થાય તો દ્રવ હિંસા નો બંધ એને નથી પણ એને વિકલ્પ નો બંધ થાય છે સીધી વાત છે એને દ્રવ હિંસા નો બંધ નથી ચાલે પ્રયત્ન સહિત યત્ન સહિત ચાલે અને કોઈ જીવ જીવાંત નીચે ઉડીને આવીને પડીને મરી જાય પ્રયત્ન સહિત છે અને નિશ્ચયથી એ શુદ્ધોપયોગ ના પ્રયત્ન સહિત છે, તેથી તેને બંધ ગણવામાં આવતો નથી. વિકલ્પ થાય એટલો એને બંધ છે, એટલો દોષ ખબર. અયમત્ર અર્થ તો સ્વરૂપની હિંસા થઈ તે હિંસાનો બંધ છે, અને શુદ્ધોપયોગ છે ને સ્વરૂપની હિંસા થઈ તે અબંધ સાથે હિંસા છે. હા, પણ બહાર માં પ્રયત્ન કરવામાં આવે છે બીજા જીવોને પ્રતિકૂળતા ન થાય, હિંસા ન થાય, અને એ જાતનો પ્રયત્ન વિનો છે. પણ આમ લીવું એ બાહ્યાભ્યંતર એટલે સર્વથા પ્રયત્ન સહિત જેનો પ્રયત્ન કરવાનો પૂરેપૂરો વેગ ચાલે છે, સર્વથા ઉદ્યમ ચાલે છે, પૂરો ઉદ્યમથી શુદ્ધાત્મામાં લીન થવા પ્રયત્નવંત છે, એને બાહ્યાભ્યંતર પ્રયત્ન પરાયણ કહેવામાં આવે છે. એ ભાષા છે બાહ્યાભ્યંતર અથવા સર્વથા ઉદ્યમ બંધ, એ પણ પ્રયત્ન પરાયણ કરે છે. અયમત્ર અર્થ કે સ્વસ્થ ભાવના રૂપ નિશ્ચય પ્રાણસ્ય વિનાશકારણભૂતા રાગાદી પરિણતી નિશ્ચય હિંસા ભન્ય દે. નિશ્ચય હિંસા કોને કહેવામાં આવે છે કે સ્વસ્થ સ્વરૂપસ્થ પોતાના સ્વસ્વરૂપમાં સ્થિર થવું તેને સ્વસ્થ કહેવામાં આવે છે. આ જો તંદુરસ્ત હોય તો કે સ્વસ્થ, અને રોગ હોય તો કે અસ્વસ્થ. દેહને જ આત્મામાં ન છે, કેમ છો કે અસ્વસ્થ છીએ, શું શું છે ગુજરાત સુસ્તી છે એટલે અસ્વસ્થ છીએ, એ સ્વસ્થ પણ નથી. સ્વરૂપમાં સ્થિર થવું તેને સ્વસ્થ કહેવામાં આવે છે. મૂળ શબ્દ આથી નીકળ્યો છે, પછી આત્માને ભૂલી ગયા જીવો અને દેહને આત્મા માન્યો, એ દેહનું ઠીક પણ તે સ્વસ્થતા અને અઠીક પણ તે અસ્વસ્થતા. ચાલી બધી ગાડી સ્વસ્થ ભાવના રૂપ નિશ્ચય પ્રાણસ્ય પોતાના સ્વરૂપની સ્થિરતા રૂપ જે ભાવના એટલે એકાગ્રતા, તે રૂપ નિશ્ચય પ્રાણની તે રૂપ જે નિશ્ચય પ્રાણ તેનું વિનાશ કારણભૂત તેના વિનાશની કારણભૂત જે રાગાદી પરિણતિ, એ રાગાદી પરિણતિને નિશ્ચય હિંસા કહેવામાં આવી છે. આ વ્યાખ્યા સાચી વ્યાખ્યા હિંસાની આ છે, એને જ ખરેખર હિંસા. નિશ્ચય હિંસા એટલે વાસ્તવિક હિંસા, ખરેખર હિંસા પોતાના સ્વરૂપની ભાવનાનો નાશ કરવો તેને જ નિશ્ચય હિંસા કહેવામાં આવી છે. કેમ કે સુખનો નાશ છે, પોતાના સુખનો નાશ છે. રાગાદી ઉત્પત્તિ બહિરંગ નિમિત્તભૂત પરજીવઘાતો વ્યવહારે હિંસા ઇતી દ્વિવિધા હિંસા જ્ઞાતવ્યા. રાગાદીની ઉત્પત્તિ થઈને બહારની હિંસામાં નિમિત્તભૂત થવું, જે પરજીવના ઘાતમાં નિમિત્તભૂત થવું, બહિરંગ નિમિત્તભૂત રાગનો ઉત્પત્તિ થઈને જે બહારમાં પરજીવની હિંસામાં પરજીવના ઘાતમાં નિમિત્ત થવું, તેને વ્યવહાર હિંસા એમ હિંસા બે પ્રકારે જાણવી. વ્યવહાર હિંસા ઇતિ દ્વિવિધા હિંસા જ્ઞાતવ્યા, એ રીતે હિંસાને બે પ્રકારે જાણવી જોઈએ. કિંતુ વિશેષ, પરંતુ તેમાં વિશેષ એટલો ભેદ છે, તફાવત છે કે બહિરંગ હિંસા ભવતું વા મા ભવતું, બહારની હિંસા થાવ અથવા ન થાવ, સ્વસ્થ ભાવના રૂપ નિશ્ચય પ્રાણ ગાતી થતી નિશ્ચય હિંસા નિયમેન ભવતી ઇતિ. પરંતુ પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવાની એકાગ્રતા ભાવના રૂપ જે નિશ્ચય પ્રાણ છે તેનો ઘાત થતા નિશ્ચય હિંસા તો નિયમથી થાય થાય ને થાય છે, બીજા જીવો ન મરે તો પણ એ જીવ હિંસા કરી જ રહ્યો છે, હિંસક જ છે, અહિંસક નથી બિલકુલ, એમ જાણવું જોઈએ. આ સિદ્ધાંત છે. મુનિપણાનો જે વિમુક્ત વ્યવહાર છે, મુનિ ને પાળવા એ જે વ્યવહાર કે જેમાં એકેન્દ્રીય જીવ ની પણ અહિંસા પાળવાની નિયમ નીતિ આચરણ ને વ્યવસ્થિત રીતે પદ્ધતિ સર કહેવામાં અથવા કરવામાં આવ્યું છે. એકેન્દ્રિયાદી જીવોની હિંસાનો વ્યવહાર જગતમાં ક્યાં જોવામાં આવતો નથી, તો પણ એને અહીંયા ગૌણ ગણી કરીને એથી મહાન વિશેષ સિદ્ધાંત નું સ્થાપન કરવામાં આવે. તેની તો દુનિયાને દેખાડવું છે. જો મુનિ લગ્ન દિગંબર છે, વસ્ત્રાદિ નું પણ ગ્રહણ કરતા નથી, એટલે વસ્ત્ર ના નિમિત્તે થતી હિંસા, વસ્ત્ર બનવાના નિમિત્તે થતી હિંસા, વસ્ત્ર ધોવાના નિમિત્તે થતી હિંસા, એ તો પ્રકાર મુનિ નો હતો. ત્યાંથી માંડીને કોઈ પરિગ્રહ નથી. આહાર પણ એક વખત ઉભા ઉભા કોઈ પાત્ર રાખવીને એને સાફ કરવું, એની પણ હિંસા આદિ નો કોઈ પ્રકાર એને. ત્યાંથી લઈને ચાલવું, બેસવું, ઉભા રહેવું, સૂવું, બોલવું, ચીજ લેવી મૂકવી, આ કમંડલ લે મૂકે, બીજું તો કઈ વ્યવહાર છે નહીં, વેપાર છે નહીં. એ તમામ જગ્યાએ કોઈ પણ નાનામાં નાનો જીવ હિંસા થાય એવું મુનિનું બેદરકાર જેવું આચરણ હતું નથી. એ પ્રકાર તો ક્યાંય છે નહીં. એને ગૌણ કર્યો, શાસ્ત્ર છે ને, એને પણ ગૌણ કર્યો. નિશ્ચય જે પ્રાણ આત્મા નો છે એ રાગ થી હણાય છે, અને રાગ છે તેથી રાગ રાગ જ હિંસા રૂપ છે, અને વિતરાગ ભાવ છે તે અહિંસા રૂપ છે. એ જ મુખ્ય હિંસા હિંસા ની પરિભાષા છે, વ્યાખ્યા છે, સ્વરૂપ છે. બાકીની બહારની હિંસા હિંસાને તો ગૌણ કરવામાં આવ્યું છે. જેને ગૌણ કરવામાં આવ્યું છે એવું પડખું પણ જગતમાં ઉત્કૃષ્ટ છે, તો મુખ્ય કરવામાં આવ્યું છે એ પડખાની કિંમત કેટલી ક્રિયાશીલ છે, બરાબર? આવો વિષય છે. એટલે તો શ્રીમદજી એ લખો કે આવો ચૈતન્યનો ગુપ્ત ચમત્કાર સૃષ્ટિ ને લક્ષ્મણ બહુ જુદી જાતનો વિષય છે. જેની દ્રષ્ટિના દૂરે આવું શુદ્ધ ઉપયોગનું આચરણ આવ્યા વિના રહે નહીં, એ દ્રષ્ટિનો જે વિષય છે એ કોઈ મહાન ચમત્કારિક વિષય છે. એટલે એમ કે છે કે સૃષ્ટિને લક્ષ્મણ નથી. એ દુષ્ણને કર્યો છે એ બે વધારાની ગાથા છે, એ અમૃતચંદ્રાચાર્ય પિતામાં નથી. હવે આ 15 અને 16 ની ગાથામાં આમ તો આગળથી ક્રમ ચાલે છે, એમાં 217મી ગાથા આવે છે, તો પણ વચમાં 14 ગાથા વધારે આવી ગઈ. જેસનાચાર્યના હિસાબે તો 231 ગાથા થઈ ગઈ. મૂર્છા પરિગ્રહસ્ત એવો, મૂર્છાને પરિગ્રહ કહેવામાં આવ્યો છે. દૃષ્ટાંતના આધારે જો કોઈ પણ જીવને પોતાના આત્માને છોડીને બીજા પદાર્થ પ્રત્યે મૂર્છા છે, મૂર્છા છે એટલે આસક્તિ છે, એટલે આકર્ષણ છે, તેને પરિગ્રહ ગણવામાં આવ્યું છે. સંયોગ નો પરિગ્રહ ગણવામાં નથી આવ્યો, પણ સંયોગ પ્રત્યેની મૂર્છા નો પરિગ્રહ કરવામાં કરોડપતિ છે માટે પરિગ્રહધારી છે, અને આ ત્યાગી છે કઈ પણ રાખતો નથી માટે અપરિગ્રહી છે, એમ જજમેન્ટ લઈ શકાય. ગંભાતી ગોદડી હોય અને ચક્રવર્તી નું રાજ મેળવવાની મૂર્ખા એને હોય હોય કે ન હોય, ગરીબા એટલી હોય કે સુવાને પાથરવા માટે ગોદડું પણ સારું ન હોય, ગંદા પીવા માટે ધોવાનું પણ સાધન ન હોય સાબુ વગેરે, તો પણ એને એમ આખી દુનિયા નું રાજા થાવ તો સારો, એ મૂર્છા પરિગ્રહ છે. અને ચક્રવર્તી આદિ અચાનક સાહિત્ય દ્રષ્ટિ હતા, ભરત ચક્રવર્તી જેના નામ ઉપર છે આ દેશ નું નામ ભરત છે, ભરત મારા ભારત વર્ષ કહેવાય, દેશ પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન ના પુત્ર હતા, પાટલી કુંવર હતા, પુત્ર હતા એટલે પાટલી કુંવર હતા, એમને રાજનીતિ હતી. ચક્રવર્તી હતા, એટલી તૈયારી હતી કે વૈરાગ આવ્યો ત્યારે દીક્ષા લીધી કે કેવું જ્ઞાન થયો, દીક્ષા લીધી ને કેવું જ્ઞાન, એટલી તૈયારી. અંદર રાજમાં છ ખંડ ના રાજના સંયોગમાં દેખાતી રીતે અંદર ની તૈયારી એટલી ચાલુ હતી. કેવી છે ને એ તો પરિણામ ની કેવણી છે, પરિણામ થવાય તો પરિણામ ની દીક્ષા લીધી ને આ બધું કેવલ ના બીજો એને લાંબો કાળ લાગ્યો અને પૂર્ણ થઈ ગયા, જેવું હું આચરણ મુકાયું કે પૂર્ણ આચરણ. તો એને ત્યાં પરિગ્રહ ગણવામાં આવતા નથી, કેમ કે એ જોયે છે કે આ છ ખંડ નો પથારો છે એમાં ક્યાંય હું છું અને મારા આત્મા માં ક્યાં આ છ ખંડ નું રાજ છે, રાજસભા માંથી ઘરે આવે ત્યારે મહેલ માં આવે, ઘરે આવે એટલે મહેલ માં આવે, મોટા મોટા અધિકારીઓ, મોટા મોટા લશ્કર ના સામંતો, દેવો લે ને ચક્રવર્તી છે ત્યાં તો મોટા મોટા દેવો આવે સભામાં, બુદ્ધિ વાળાઓ જેને બધા દુનિયા બધા જેને મોટા મોટા ગણે, પુણ્યમંદ બધા મોટા ગણે છે ને, એમાં મુખ્ય થઈને બિરાજમાન ચક્રવર્તી છે ને, રાજા છે, સમજે છે કે આપણે ક્યાંય છે, આ બધો પુણ્ય નો કોરો કોરો ઠાક છે, ઉઠા બાજી ગોઠવાઈ ગઈ છે, બાકી વાતમાં કઈ માલ છે એને લઈને સ્થાન છે કે સ્થાન વ્યવહારે છે, લોકોની દ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિએ અંદર માં મહેલ માં આવે ને પોતાના ધ્યાન ધ્યાન ના રૂમ માં જઈને ધ્યાન માં બેસે તો નિર્વિક દિશામાં આવે ત્યાં, કેમ કે ત્યાં એને લગવાજ ને શિકાસ હતી નથી. આશ્રમમાં તો આગળ ઘણું વર્ણન આવે છે, એવી સ્થિતિ હોય છે કે બાહ્ય પ્રવૃત્તિમાં દેખાય, જ્યાં નવરા પડે ને આત્માને સંભાળે, ધ્યાનમાં લાગે કે સીધી નિર્વિકલ્પ દશા, ઉપયોગમાં ચૈતન નો ગોળો છૂટો છૂટો, એવી જેની અંતરદશાની કેળવણી હોય છે, ચારિત્ર લે કે કેવું જ્ઞાન ફાટે વાર લાગતી, એથી એને દ્રષ્ટાંતો આપ્યો છે, જે સૂત્ર લીધું છે ઉમા સ્વામી કટવા સૂત્ર માં મૂર્ખા પરિગ્રહ, એને દેશનાચાર્ય દ્રષ્ટાંત મળ્યું છે. હિંસા કોને કહેવી, અપ્રયત્ન કેવી હિંસા છે, બાકી હિંસા હિંસાનું નામ છે ને, પેલો અશુદ્ધ ઉપયોગ અંતરંગ છે, અશુદ્ધ ઉપયોગ છે તે હિંસા છે, શુદ્ધ ઉપયોગ છે તે હિંસા.